તારીખ 18/5/1993 શ્રી સમયસર શ્લોક 60-62 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 112
કેવી રીતે ભેદ જ્ઞાન કરવું, આ એક અધ્યાત્મ અતિ ગૂઢ વિષય છે. ભેદ જ્ઞાન કેવી રીતે કરવું એ ગૂઢ વિષય છે. અધ્યાત્મ એટલા માટે ગૂઢ વિષય છે, બહિર્ભાવથી બહિર્મુખ પરિણામથી એ વિષય જે રીતે સમજાવવો જોઈએ એ રીતે નથી સમજાતો. સામાન્યપણે મોક્ષની દશા બહિર્મુખ જ્ઞાનથી વસ્તુના સ્વરૂપને અથવા શાસ્ત્રના કોઈ પણ વિષયને સમજવા માટે પ્રવર્તે છે અને સમજવાનો પ્રયાસ પણ થાય છે. કઈક થોડો ઓછા વધતા પ્રમાણમાં સમજાય પણ છે. વેદન સાથે સંબંધિત હોવાથી અને વેદન પૂર્વક ભેદ જ્ઞાન થતું હોવાથી અથવા તો વેદન સિવાય ભેદ જ્ઞાન નહીં થતું હોવાથી માત્ર વિચાર દશામાં જે સમજણનો પ્રકાર ચાલે છે શાસ્ત્રથી, શ્રવણથી, વાંચનથી, વિચારથી, ત્યાં સુધી એ વિષયમાં અજાણપણું રહે છે. ઉપર ઉપરનું જાણપણું થાય છે કે દેહાદિથી ભિન્નતા કરવી જોઈએ, રાગાદિથી ભિન્નતા કરવી જોઈએ. જાણવામાં સુપર પ્રકાશક પણ હોવાથી પરપર તરીકે જણાવવું જોઈએ, સ્વસ્વ તરીકે જણાવવું જોઈએ. એથી આગળ ચાલીને એમ પણ સમજાય કે વેદનથી જુદું પાડવું જોઈએ, અંતર્મુખ થઈને જુદું પાડવું જોઈએ. પણ ત્યાં સુધીની સમજણ અને વિચાર એક કાર્યકારી કોઈ કાર્ય કરે છે એમ ન ગણવું જોઈએ. જે ભેદ જ્ઞાન રૂપી કાર્ય કરવું છે એ કાર્ય કરે છે એમ ન ગણવું જોઈએ, એમ ન સમજવું જોઈએ. બધું આ યથાર્થ છે, સમજવામાં કઈ સમજણની ભૂલામાં નથી. સીધી સાદી વાત સમજાયેલી છે આટલી. તો પણ જ્યાં સુધી જીવ રાગ અને પરથી ઉદાસીન ન થાય, એનો ઉપેક્ષા ભાવ ન વર્તે, એનો અરુચિ ભાવ ન વર્તે, ત્યાં સુધી અહીંયા અંદર જે વેદન સૂક્ષ્મ છે, વેદન છે એ સૂક્ષ્મ છે, કેમ કે જ્ઞાન સામાન્યનો પર્યાય છે. એનું ગ્રહણ થતું નથી અથવા આવિર્ભાવ થતો નથી અને એ બાજુ વળીને કોઈ કાર્ય થતું નથી. આ એક અંતરંગ પર્યાય હોવાથી અથવા એક અંતરંગ વસ્તુનું એક અંતરંગ હોવાથી અંતરંગમાં તો અંતરંગ બાજુ વળે ત્યારે જ એનો પત્તો લાગે, ત્યાં સુધી ન લાગે. એટલે જે જ્ઞાનનો અંશ અથવા પડખું બહારમાં પ્રવર્તે છે એને એને પોતામાં ને પોતામાં ચાલતા વેદન ઉપર આવવું જરૂરી છે. ત્યાં સુધી ભેદ જ્ઞાન એ માત્ર વાતોનો વિષય થાય, વિચારનો વિષય થઈ શકે, પણ કાર્યકારી તરીકે એનું કોઈ અથવા જે લાભ કહીએ જેનાથી જીવ ઉપાધિથી મુક્ત થાય, શું ભાર વળેલા જ્ઞાનના અંશથી સ્વ ઉપાધિક પરિણામ છે અને અંદર વળેલા જ્ઞાન ના અંશ થી નિરુપાધિક પરિણામ છે. નિરુપાધિક થતા શાંતિ છે, સૌપાધિક પણામાં અશાંતિ છે, અને નિરુપાધિક પણામાં શાંતિ છે. જ્યાં સુધી આત્મ શાંતિ ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી બીજા કોઈ ઉપાય આ જીવને ચેન પડે એ બની શકવાનું નથી. આચાર્ય મહારાજે આ એક ગાથા ઉપર 6 કળશની રચના કરી છે. એમ બતાવે છે કે વિષય ઉપર એમનું વજન છે, અહીંયા આ વિષય ઉપર શ્રી ગુરુનું વજન વિશેષ છે, માટે વિશેષ વાત કરે છે. બહુ સારું, સારી ગાથા છે. 97મી ગાથા, ભેદ સંવેદન શક્તિ મેળાઈ જવાથી જીવ ભેદ જ્ઞાન કરી શકતો નથી, અને ભેદ સંવેદન શક્તિને ખોલવામાં આવે, એની પ્રક્રિયા કરવામાં આવે, પ્રોસેસ કરવામાં આવે, તો જ ભેદ જ્ઞાનનો મહાવરો ચાલુ થાય, ભેદ જ્ઞાનનો પ્રયોગ વારંવાર થાય. એટલે તો એને કરવતની રૂપમાં આપી છે. ભેદ જ્ઞાન બેપણું કરે છે, જુદાપણું કરે છે, પણ એમાં તરવારની ઉપમા નથી આપી, કરવતની ઉપમા આપે છે. કેમ કે એ વારંવાર કરવાનો વિષય છે. ભેદ પાડવા માટે વારંવાર ભેદ જ્ઞાનનો પ્રયોગ કરવો, જેમ કરવત વારંવાર ચલાવવામાં આવે છે તેમ એ રીતે ભેદ જ્ઞાન સિદ્ધ થાય છે, પ્રાપ્ત થાય છે. એક પ્રજ્ઞાશ્રેણીનો દ્રષ્ટાંત આવે છે, પણ એ ભેદ જ્ઞાનના પ્રયોગને ચરમસીમાનો વિષય છે, મોક્ષાધિકારમાં આવે છે. સામાન્યપણે ભેદ જ્ઞાનને કરવત કહેવામાં આવે છે, અને એ ઉપમા આપે છે સમર અધિકારમાં 126માં કરવતની જેમ. હવે જે કઈ જણાય છે તે જ્ઞાન થી જણાય છે એમ કહે છે. શું જે કઈ જાણવું બને છે એમાં સૌથી અગ્ર તો જ્ઞાન છે, અગ્રપણાનો એનામાં ધર્મ છે, મુખ્ય રહેવાનો એનામાં ધર્મ છે જ્ઞાનનો. શું એટલે એને ઉર્ધતા કહેવામાં આવે છે. શું બધા ગુણોના પરિણામમાં જ્ઞાનનો પર્યાય છે તે ઉર્ધ પર્યાય છે, એને એ વિશેષણ ઉર્ધતાનું લાગવું પડે છે. સમતા રમતા ઉર્ધતા એ બનારસીદાસ ગાય. જે કઈ જણાય છે તે જ્ઞાન થી જણાય છે એમ હવે કહે છે 60મો કળશ છે. નાના તેવો જ્વલન પયસો ઓષણ શૈત્ય અવસ્થા, નાના તેવો ઉલસતિ લવણ સ્વાદ ભેદ દ્વિદાસ, નાના તેવ સ્વરસ વિકસંતિ નિત્ય ચૈતન્ય ધાતો હો, ક્રોધાદેશ પ્રભવતિ ભેદા ભિંદતિ કર્તૃભાવ. શ્લોકાર્થ, જ્વલન પયસો હો ઔષ્ણ શિત્ય વ્યવસ્થા, ગરમ પાણીમાં અગ્નિની ઉષ્ણતાનો અને પાણીની શીતળતાનો ભેદ જ્ઞાનથી જ પ્રગટ થાય છે. પાણી ગરમ હોય ત્યારે પણ એનો સ્વભાવ ઠંડો છે, એવો ભેદ સ્વભાવ અને પર્યાયના વિભાવનો ભેદ જ્ઞાન જ કરી શકે છે, જ્ઞાન સિવાય ન થાય. પછી બીજો પણ એક દ્રષ્ટાંત આવે છે પાણીનો, તો ગોળા પાણી વખતે પાણીનું સ્વરૂપ નિર્મળ છે, ગોળાપણું માટીનો ભાગ છે, પાણીનું સ્વરૂપ નથી, પાણીના સ્વરૂપમાં ડોળક નથી, માટી નથી, એ જ્ઞાનથી જ નક્કી થાય છે, જ્ઞાન સિવાય એ નક્કી ન કરી શકાય. જ્ઞાનથી જ પ્રગટ થાય છે. લવણના સ્વાદ ભેદનું નિરસન એટલે નિરાકરણ, અસ્વીકાર ઉપેક્ષા જ્ઞાનથી જ થાય છે, અર્થાત જ્ઞાનથી જ શાક વગેરેના વગેરેમાંના લવણનો સામાન્ય સ્વાદ તરી આવે છે અને તેનો સ્વાદ વિશેષ નિરસ્ત થાય છે. જે લવણનો સ્વાદ જે તે ખાવાની ચીજમાં વાપર્યો હોય એનો વિશેષ સ્વાદ છે, એકલું ખારાપણું તે એનો સામાન્ય સ્વાદ છે. વિશેષ સ્વાદનું નિરસન કર્યો, અસ્વીકાર કર્યો, ઉપેક્ષા કરીને એકલું ખારાપણું પકડ્યું. ક્યાંથી પકડ્યો? કે જ્ઞાનથી પકડ્યો. જુઓ જ્ઞાન કેટલું સૂક્ષ્મ કામ કરે છે. કે જો જીવ એકલા ખારાપણા ઉપર ધ્યાન ના આપે તો આ ફરસાણ કે આ દાળ શાક બહુ સરસ થયા છે એમ એના ખારાપણા ને દાળ શાક ના જે ચીજ સાથે એને વાપર્યું હોય એની સાથે ભેળવીને એનો વિશેષ સ્વાદ લેવામાં આવે છે અને ત્યાં લોલુપતાની ઉત્પત્તિ થાય છે. ચાખતી વખતે લોલુપતા ન રહી શકે, ખારાપણું તપાસતી વખતે લોલુપતા ન રહી શકે, અને જે ચીજ બનાવી હોય લોલુપતાથી ખાવી હોય તો એ વખતે એની ખારાપણાની તપાસણી ન થઈ શકે. જરા પ્રયોગ કરી જવા જેવો વિષય છે કે મીઠું કેટલું નાખ્યું છે તપાસવું હોય ત્યારે લોલુપતાનો પર્યાય ન રહી શકે. સ્વાદ ટેસ્ટથી ખાતો હોય ત્યારે એકલું મીઠું ખારાપણું છે એને પકડી ન શકે, એકદમ સ્વાદને ગ્રહણ કરતો હોય ત્યારે જુદું ન પકડી શકે. એમ જ્ઞાન પર પદાર્થના અનુભવ કરવા માટે ખેંચાયેલું હોય, અનુભવી શકતું નથી. રાગની મીઠાશ સાથે ખેંચાયેલું હોય એ જ્ઞાન નથી ખેંચાયેલું, આત્મા જ આખો ખેંચાયેલો છે. ત્યારે એને ભિન્ન જ્ઞાનનો સ્વાદ ન આવે, ભિન્ન આત્માનો સ્વાદ ન આવે એને. અને જ્યારે પોતાનું ભિન્નપણું એકાકાર જ્ઞાનનો અનુભવ કરવા માટે જ્ઞાન આતુર થાય, જ્ઞાન પોતાના એકલા જ્ઞાનના સ્વાદ અનુભવ લેવા માટે આતુર થાય ત્યારે એને કોઈ પરજ્ઞેયના અનુભવનો પ્રયત્ન ન ચાલી શકે. આમ ભેદ જ્ઞાનમાં દિશાફેર થવાનો પ્રયોગ ચાલે છે, પરિણામને અંતર્મુખ કરવાનો પ્રયોગ ચાલે છે, અને વેદનથી કહીએ તો અસ્તિત્વ ગ્રહણ કરવાનો પ્રયોગ ચાલે છે. વારંવાર પોતાના અસ્તિત્વને વેદનથી ગ્રહણ કરે તો એક સમય એવો આવે કે જેથી એ સ્વાનુભૂતિમાં શુદ્ધોપયોગમાં પ્રવેશ કરી શકાય. એ સ્વાનુભૂતિનું મૂળ એકનું ભેદ જ્ઞાન જ છે, અથવા ભેદ સંવેદનનો પ્રયોગ એ જ સ્વાનુભૂતિનું કારણ છે, સિવાય બીજું કોઈ કારણ નથી. લવણના સ્વાદ ભેદનું નિરસન એટલે વિશેષ, સ્વાદનું નિરસન એટલે નિરાકાર, નિરાકરણ જ્ઞાનથી થાય છે. અને એ જ લવણ છે જેના બે પ્રકારે સ્વાદ લેવાય છે, એકલા ખારાપણે અને મિશ્રિત ભાવે. તો મિશ્રિત ભાવનું નિરાકરણ કરે, ઉપેક્ષા કરે એ વખતે એકલા ખારાપણાની અપેક્ષિત જ્ઞાનમાં એની ચકાસણી થાય. ખારાપણાના અપેક્ષિત જ્ઞાનમાં એને એકલું ખારાપણું એવું અપેક્ષા રાખે ત્યારે જ એની ચકાસણી થાય. સ્વાદની ચીજના સ્વાદની જે વસ્તુ બનાવી હોય એના સ્વાદની ઢોકળા બહુ સારા થયા છે તો એમાં ઢોકળાના સાથેના સ્વાદમાં એકલું ખારાપણું પકડી શકાતું નથી, કેમ કે એમાં એકલા ખારાપણાની ઉપેક્ષા છે. આ તો વ્યવહારિક દ્રષ્ટાંતો એવા છે કે જે જ્ઞાનનું કેટલું સૂક્ષ્મ કાર્ય છે આની અંદર. નહીતર લવણ તો એકલું ખારું છે તો એને એકલું ખારાપણું ક્યાં સ્વાદમાં લેવામાં આવે છે? શ્રીખંડ ની અંદર ખાંડ ની મીઠાશ તો એકલી મીઠાશ છે, છતાં એકલી મીઠાશ જુદી એને સ્વાદમાં લેવામાં આવતી નથી. બેને ભેળવીને અનુભવ કરે છે ત્યારે જુદો સ્વાદ હોવા છતાં જુદો અનુભવમાં રહેતો નથી, જુદો અનુભવમાં રહેતો નથી માટે એનો સ્વાદ જુદો નથી એમ કઈ કહી શકાય? એમ જ્ઞાન પર બાજુ ભળીને મિશ્રિત ભાવનો અનુભવ કરે ત્યારે જ્ઞાને એનું પોતાનું વેદન છોડી દીધું છે એમ કહી શકાય? કેમ કહી શકાય? એનો સ્વાદ તો જે છે એ રહે છે. ખરેખર તો એ અવ્યાબાધ છે. જ્ઞાન સામાન્ય રૂપ જ્ઞાન વેદન છે એ તો અવ્યાબાધ છે. ત્યાં બાધા પહોંચી શકે એવી પરિસ્થિતિ નથી. કોઈ પણ દ્રવ અને કોઈ પણ ભાવ પરદ્રવ્ય તો ક્ષેત્ર થી ભિન્ન છે, પણ રાગાદી ક્ષેત્ર થી અભિન્ન છે. એની પર્યાયમાં છે ને ચારિત્ર ગુણ ની પર્યાય છે રાગ, તો છતાં પણ જ્ઞાન સામાન્ય ને બાદ ન કરી શકે. વિશેષ જ્ઞાન માં એનો આકાર ઉત્પન્ન થાય કે મને ક્રોધ થયો, લેશે નીચે ત્રીજો દ્રષ્ટાંત એ લેશે, ઉર્ધ છે ને એનો સ્વભાવ, એટલે ક્રોધ થાય અવસ્થામાં તો પણ પેલા જ્ઞાન જાણે. જેની હૈયાતી માં ક્રોધ જણાય છે એની હૈયાતી ને ભૂલી ભૂલવામાં આવે છે. આ એક અકર્તવ્ય છે, નહીં કરવા જેવું કાર્ય આ છે, કે જેની હૈયાતીમાં ક્રોધાદી જણાય છે એની હૈયાતીને જ વિસ્મૃત કરવામાં આવે છે કે ચૂકી જવામાં આવે છે. એટલે બધા પ્રકારના ગડબડ, ઉપાધિઓ, દોષ, દુઃખ બધું ઉત્પન્ન થાય છે ભાવમાં. પછી દ્રવ્યમાં એનું પરિણામ આવે છે જન્મ મરણ થવાનું. એનું જે ફળ દ્રવ્ય ફળ આવે છે એ જન્મ મરણ આવે છે. જાણનાર પોતે જ પોતાને ભૂલે છે. આ એક વિચિત્ર પરિસ્થિતિ અનાદિથી જીવની ચાલી આવી છે. એને લઈને જન્મ મરણ અને પરિભ્રમણ છે અથવા સર્વ દુઃખો છે. એમાંથી છોડાવવા માટે આચાર્ય મહારાજ નિષ્કારણ કરુણાથી સમજાવે છે. શું કહ્યું કે લવણ ના સ્વાદ ભેદ નું નિરસન જ્ઞાન થી થાય છે, એ કાર્ય જ્ઞાન જ કરે છે. આ જ્ઞાન થી જ્ઞાન થી જ્ઞાન થી થાય છે. જ્ઞાનાત એવ જ્ઞાનાત એવ જ્ઞાનાત એવ એમ કેમ કે છે? શ્રદ્ધા તેવ શ્રદ્ધા તેવ શ્રદ્ધા તેવ કેમ ન કહ્યું? સાધન જ્ઞાન છે, સાધન શ્રદ્ધા નથી. મુમુક્ષુની ભૂમિકામાં સાધન સાધન શ્રદ્ધા નથી. આ એક મિત્ર ભૂલ થાય છે, કેમ કે સમ્યક દર્શનમાં પ્રથમ ગુણ સ્થાન શ્રદ્ધા પ્રધાન છે, અને બળમાં પણ સાધક દશામાં શ્રદ્ધાના બળે જીવ આગળ વધે છે. પણ અહીંયા હજી તો જ્ઞાન દશા, વિવિધ દશા, સાધક દશા પ્રગટ કરવી બાકી છે. એને શું
જ્ઞાન સાધન,
એને જ્ઞાન સાધન છે. જ્ઞાન થી થાય છે. નિજરસથી વિકસથી નિત્ય ચૈતન્ય ધાતુનો અને ક્રોધાદી ભાવોનો ભેદ, એટલે કે કર્તૃત્વને કર્તાપણાને ભેદતો થકો, તોડતો થકો, જ્ઞાનથી જ પ્રગટ થાય છે. જ્ઞાનથી જ અહીંથી લઈએ તો કે જ્ઞાનથી જ ક્રોધાદી ભાવોનો ભેદ અને નિજરસથી વિકાસ પામતી નિત્ય ચૈતન્ય ધાતુનો ભેદ અથવા કર્તૃત્વને તોડવાનું કાર્ય પણ જ્ઞાનથી જ પ્રગટ થાય છે. કર્તૃત્વને ભેદતો થકો, કર્તાપણાના ભાવને તોડતો થકો, જ્ઞાનથી જ પ્રગટ થાય છે. એટલે કે જ્ઞાતાપણું છે એ જ કર્તાપણાને તોડવાનું સાધન છે, એ સિવાય બીજું કોઈ કર્તાપણાને તોડવાનું સાધન નથી. કર્તાપણું કહો કે મિથ્યાત્વ ભાવ કહો કે એકત્વ કહો, એ જ્ઞાતાપણું છે એક જ. એ જ્ઞાતાપણાને અહીંયા શું બતાવ્યું? જો અહીંયા પ્રમાણથી વાત લીધી છે. શું કે નિજરસથી વિકસથી નિત્ય ચૈતન્ય ધાતુ, જે ચૈતન્ય ધાતુ મૂળ સ્વરૂપે છે એ પર્યાયમાં પોતાના નિજ રસ એટલે નિજ શક્તિથી વિકાસ પામતી છે, આવિર્ભાવ કર્યો છે એને. જ્ઞાન નો, જ્ઞાન સામાન્ય નો આવિર્ભાવ કર્યો છે. અને એ આવિર્ભાવથી એને કર્તાપણાને તોડ્યું છે, કર્તા અન્ય દ્રવ્યથી ને અન્ય ભાવથી પોતાનું ભિન્નપણું પ્રાપ્ત કર્યું છે, અને એ જ્ઞાનથી જ થાય છે, બીજી કોઈ રીતે થતું નથી. વિધિના વિષયની અપેક્ષામાં 49 ગાથા જરા વધારે અહીંયા કામમાં આવે એવી છે. જીવ ઉદય કાળે અભિન્ન અનુભવ કરે છે. શું કરે છે? અભિન્ન અનુભવ કરે છે. તો એનાથી વેદજ્ઞાન કરવા માટે 5મો બોલ્યો કે સકળ વિષયોના વિશેષોમાં અનેક પ્રકારના રસ લઈ લ્યો. રસના રસની પણ દુનિયા છે, એટલે તો એને આખું પાકશાસ્ત્ર કહેવામાં આવ્યું છે. લોકોએ એને શાસ્ત્રનું નામ આપ્યું છે, પાકશાસ્ત્ર. પકવવામાં આવે કેટલા એમાંથી રસ થાય કે એની વાનગીઓના પાર નથી, અને એ બધા દુનિયામાં ચાલે છે. એ બધી અનેક પ્રકારની ખાવાની ચીજના એટલી બધી વેરાયટી છે. એક ઠેકાણે જમવા ગયા હતા, ઢોકળા ને 7 વેરાયટી હતી. કેટલી? રસિયા ઢોકળા ને સાદા ઢોકળા ને ફાવા ઢોકળા ને સેન્ડવીચ ઢોકળા ને કઈક 7-8 જાત હતી. કેવાય ઢોકળા? ઠીક. આ જુદો જુદો રસ લેવાની કેવી પ્રક્રિયા છે. એવી જ રીતે 1000 જાતના વ્યંજન છે. શું તો કે અનેક પ્રકારના સકળ વિષયોમાં એ બધા લઈ લ્યો, કોઈ બાદ નહીં રાખવાનો. જેટલી વેરાયટી હોય સ્વાદની એટલી. શું? સકળ વિષયોના વિશેષોમાં બધે વિશેષતાઓ એની ભિન્ન ભિન્ન પ્રકારની ગમે તેટલી હોય એની. શું? સાધારણ એવા એક જ સંવેદન પરિણામ રૂપ તેનો એટલે આત્માનો સ્વભાવ હોવાથી. આત્માનો સ્વભાવ કેવો લીધો? અહીંયા વેદન સ્વભાવ લીધો. સામાન્યપણે એકરૂપપણે સંવેદનપણે વેદવાનો એ જ્ઞાન વેદનપણે વેદવાનો પોતાનો સ્વભાવ હોવાથી, એટલે કે જ્ઞાન કોઈ રસને વેદતું જ નથી. અહીંયા તો સ્વભાવ દર્શાવો છે ને, કેમ કે પ્રશ્ન એ ઉઠાવ્યો છે કે પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે, સ્વભાવ સ્વરૂપ જીવ કેવો છે. તો કે સંવેદન પરિણામ રૂપેનો સ્વભાવ છે, સામાન્ય સાધારણ એટલે સામાન્ય સંવેદન રૂપ જેનો સ્વભાવ છે એવા એનું સ્વરૂપ હોવાથી કોઈ પણ રસ વેદનાના પરિણામને એ પામે અને રસ ચાખે એ જ્ઞાનથી બની શકતું નથી. એ આત્માથી જ્ઞાનથી બની શકતું નથી, એટલે જ્ઞાન સ્વરૂપી આત્માથી એ બની શકતું નથી. એ અશક્ય અને અસંભવિત છે. એ અશક્ય અને અસંભવિત છે, માટે આત્મા અરસ સ્વભાવી છે એમ કહેવું છે. એ તો નાસ્તિથી લીધું કે અરસ સ્વભાવી છે, અસ્થિથી લીધું કે સાધારણ એક સંવેદન પરિણામ રૂપ સ્વભાવ હોવાથી. એ વ્યક્ત થી અવ્યક્ત સ્વભાવ સમજાવી દીધો, કેમ કે ત્યાં સ્વભાવ વ્યક્ત છે, સંવેદનમાં સ્વભાવ વ્યક્ત છે. એવો જ શક્તિ રૂપે ને દ્રવ્ય રૂપે અવ્યક્ત સ્વભાવ છે. જે વ્યક્ત છે એ પણ શક્તિ રૂપે છે, અવ્યક્ત છે એ પણ શક્તિ રૂપે છે, અને શક્તિ અખંડ વેદ સળંગ છે, ક્યાંય ટુકડો નથી. સમજાવવા માટે પરિણામ માંથી પકડાય પણ, બાકી છે અખંડ, આખો જ પકડાય છે. જ્યારે શક્તિને સમજવામાં આવે છે ત્યારે શક્તિ અધૂરી જ્ઞાનમાં આવતી નથી. જેમ એક તિખારો હોય છે અગ્નિનો, એ કેટલાને બાળે? કે આખા જગતને બાળે. જો બળવા યોગ્ય જેટલા પદાર્થ હોય એ બધાને બાળે, તો એની શક્તિ કેટલી પકડી તિખારામાંથી? પૂરેપૂરી શક્તિ પૂરી જ પકડાય, ભલે અહીંયા પકડી અંશ ઉપરથી, પ્રગટ અંશ ઉપરથી પકડી, પણ પકડી પૂરેપૂરી. એવી જ રીતે અહીંયા જ્ઞાન ઉપરથી આખા આત્માનું ગ્રહણ કરાવવામાં આવે છે. પરિસ્થિતિ કેમ બદલે? માન્યતા ખોટી કરે એટલે વસ્તુ ખોટી થઈ જાય? હીરા ને કાચ માની ને કે પથરો માની ને કોઈ ફેંકી દે એટલે હીરા ની કિંમત વહી જાય, એમ આત્મા ને અનાત્મા માને એટલે આત્મા કઈ અનાત્મા થઈ જાય કે ન થાય? એને સ્વીકાર નથી. અજ્ઞાની નો અર્થ કે એને પોતાનો સ્વરૂપ નો સ્વીકાર નથી, જેવું સ્વરૂપ છે એવો સ્વીકાર નથી. શું વસ્તુ કઈ બદલાય નહી, અને તો બદલાઈ જાય તો ભિન્ન ભિન્ન પ્રકારની માન્યતામાં ભિન્ન ભિન્ન બધાની વસ્તુ થઈ જવી જોઈએ, એ વાત તો કઈ સ્વીકારી શકાય એવી નથી. એમ અહીંયા એ નિજરસથી વિકસથી નિત્ય ચૈતન્ય થતું, શું જે પોતાના જ્ઞાન સંવેદન નો આવિર્ભાવ કર્યો ત્યાંથી આખી ચૈતન્ય ધાતુ ને પકડી, એમ કે છે. કેવી ચૈતન્ય ધાતુ ને પકડી? કે પોતાની શક્તિ નો વિકાસ કરતી એવી ચૈતન્ય ધાતુ ને પકડી. વિકાસ પર્યાય માં થાય છે, ઊંડાવું બીડાવું એ પણ પર્યાય માં છે ને, વિકાસ થવો એ પણ પર્યાય માં છે. આખી વસ્તુ પરિણમે છે, વસ્તુ આખી પરિણમે છે. દ્રવ્ય પર્યાય નો એક સાથ અનુભવ, એને દ્રવ્ય પર્યાય નો યુગપત અનુભવ કહેવામાં આવે છે. અને એ અનુભવ થતા કર્તૃત્વ છે એ છૂટી જાય છે. કોઈ પણ અન્ય દ્રવ્યને અન્ય ભાવમાં હું કરું છું એવો અનુભવ થતો નથી, અને એ જ્ઞાન થી જ પ્રગટ થાય છે. બીજી કોઈ રીતે પ્રગટ થઈ શકતો નથી, એ જ્ઞાન જ સાધન છે. અજ્ઞાની નો પ્રશ્ન આવ્યો 61 માં આવે છે, એ વાત કરે છે. આ કલશો માં તો જ્ઞાની ને અજ્ઞાની બંને ની વાત લીએ છે આચાર્ય મહારાજ, કે હવે અજ્ઞાની પણ પોતાના ભાવને જ કરે છે, પરંતુ પૂતગળ ના ભાવને કદી કરતો નથી એવા અર્થનો. અને આગળની ગાથાની સૂચના રૂપે, સૂચનિકા રૂપે શ્લોક કહે છે. અજ્ઞાની પણ પોતાના જ ભાવને કરે છે, પણ બીજાના પરિણામને અજ્ઞાની કરે એ બની શકતો નથી. અજ્ઞાનમ જ્ઞાનમ અપિ એવ કુર્વન આત્માન મંજસા સ્યાત કર્તાત્મ આત્મભાવસ્ય પરભાવસ્ય ન ક્વચિત. શ્લોકાર્થ: આ રીતે ખરેખર પોતાના અજ્ઞાન રૂપ કે જ્ઞાન રૂપ ને કરતો આત્મા પોતાના જ ભાવનો એટલે પોતાના જ પરિણામ નો કરતા છે. અજ્ઞાન રૂપ પણ એનું જ પરિણામ છે અને જ્ઞાન રૂપ પણ એનું જ પરિણામ છે. અજ્ઞાન પરિણામ માં પોતાના મૂળ જ્ઞાન સ્વરૂપ ને જ્ઞાન સ્વભાવ ને પોતે ચૂકી ગયો છે, ભૂલી ગયો છે, એનું નામ અજ્ઞાન છે. પણ છે પરિણામ તો પોતાનું જ છે. આ રીતે ખરેખર પોતાને અજ્ઞાન રૂપ કે જ્ઞાન રૂપ અજ્ઞાનમ જ્ઞાનમ અપી બંને પદ લીધા છે મૂળમાં, શું કરતો આત્મા પોતાના જ ભાવનો કરતા છે, પરભાવનો એટલે પૂતગળના ભાવનો કરતા થો કદી નથી. ક્યારે પણ એ બીજા દ્રવ્યના કોઈ પણ પરિણામને કરી શકે એ વસ્તુ સ્થિતિની બહારની ચીજ છે, અથવા વસ્તુના સ્વરૂપની મર્યાદા બહાર એ વાત છે. કોઈ પણ શરીર આદિ જડ પદાર્થનું કાર્ય આત્મા કરે એ આત્માના કાર્યની મર્યાદા બહારનો વિષય છે. ક્ષેત્રથી અને ભાવથી બંને છે, દ્રવ્ય ન કરી શકે, ગુણે ન કરી શકે, પર્યાય ન કરી શકે, ક્ષેત્રથી પણ. ત્યાગ કર્યા વિના અવગાહન ગુણની વ્યાખ્યા જે છે, પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વિના એક ક્ષેત્રે રહેવું તેનું નામ અવગાહન પણ છે. આમ તો આ વિજ્ઞાનની દ્રષ્ટિએ ફિઝિક્સ નો વિષય છે, ક્ષેત્રનો વિષય તો ફિઝિકલ પોઝિશન બતાવે છે. ભૌતિક વિજ્ઞાનમાં એ વાત નથી અવગાહનપણાની છે. જૈન વિજ્ઞાનમાં ફિઝિક્સ કેટલું આગળ છે, આ તો બહુ પ્રાઇમ ઓફિસી વાતો છે, ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ ની બધી. આ તો એ તો શું છે કે સજાતીય પરમાણુઓ છે, સજાતીય પદાર્થો છે, કે એમાંથી ચાલો નાઇટ્રોજન ને છૂટો પાડવામાં આવે છે, ઓક્સિજન ને છૂટો પાડવામાં આવે છે, શું નાઇટ્રોજન ને છૂટો પાડવામાં આવે છે, એનો ઉપયોગ કરવામાં આવે છે. અચેતન અને સચેતન બે પદાર્થો સાથે પરમાણુ પરમાણુમાં અવગાહન પામે છે, અને સચેતન અચેતનમાં પણ અવગાહન પામે છે. પણ ભૌતિક વિજ્ઞાનનો એ વિષય નથી, કેમ કે આ વિષય સૂક્ષ્મ છે, આ વિષય સૂક્ષ્મ છે. માટે એટલી સૂક્ષ્મતામાં અત્યારનું ભૌતિક વિજ્ઞાન નથી ગયું કે એકના ક્ષેત્રમાં બીજાનો પ્રવેશ થાય તો પણ પોતાના સ્વરૂપને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છોડ્યા વિના, સ્વચતુષ્ઠથી છોડ્યા વિના પોતાનું અસ્તિત્વ કેવી રીતે છે? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ રૂપ પોતાનું અસ્તિત્વ છે. એવું જે પોતાનું અખંડ અસ્તિત્વ એ ખંડિત થયા વિના અખંડપણે રહીને બીજાના ક્ષેત્રમાં જાણે એક સાથે બંને હોય એવી રીતે રહેવાનો બંનેનો ધર્મ છે, એકબીજાને સાથે રહેવાનો બંનેનો ધર્મ છે. તો પણ કોઈ કોઈનું કાર્ય કરે એમ ન બને, આટલું ક્ષેત્રથી સમીપ પણ હોવા છતાં પણ જો એક પદાર્થ બીજા પદાર્થનું કાર્ય ન કરતો હોય તો પછી દૂર ક્ષેત્રવર્તી પદાર્થ એકથી બીજાનું કામ કરે છે એ વાત રહેતી નથી. આપણું આખું વિજ્ઞાન છે એ થિયરી ઓફ રિલેટિવિટીમાં જાય છે, આઇન્સ્ટાઈન થી ચાલ્યું આવે છે. જૈન દર્શન નું મૂળ વિજ્ઞાન મૂળ થિયરી ઓફ નોન રિલેટિવિટીની છે. પહેલા વસ્તુને પદાર્થને નિરપેક્ષ જોવા, પદાર્થને નિરપેક્ષ જોયા પછી અન્ય પદાર્થને સાપેક્ષ એના ધર્મો કેવા કેવા પ્રકારે છે, ધર્મો એના પોતાના છે ને એવી પછી નિરપેક્ષ છે, સામા પદાર્થને લઈને નથી. પણ એમાં એને સમજાવવા માટે અન્ય પદાર્થની અપેક્ષા આવે છે, માટે એને સાપેક્ષ ધર્મ કહેવામાં આવે છે. કેમ કે નાસ્તિત્વ ધર્મ આ કોઈ પણ પદાર્થ પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસ્થિરૂપ છે અને બીજા કોઈ પણ પદાર્થના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નાસ્તિરૂપ છે, તો એ નાસ્તિત્વ ધર્મ પોતાનો છે અને એ પર પદાર્થથી નિરપેક્ષ છે. છતાં પણ કહેવા માટે પરની અપેક્ષા આવે કે પરથી નાસ્તિ છે. એટલે આત્મા એ રીતે જોઈએ તો આત્મ પદાર્થ પોતાના ભાવને કરે છે અને કોઈ પણ કાળે કોઈ પણ પદાર્થના પરિણામને કે ભાવને કરી શકતો નથી. આવી એક વસ્તુ સ્વરૂપની જે મર્યાદા છે એ મર્યાદા જો સમજવામાં આવે તો અન્ય પદાર્થના આશ્રય થતા જે દુઃખ અને દોષના પરિણામ છે એનો જીવ અભાવ કરી શકે. એટલે બીજા પદાર્થના કાર્ય કરો એનું કર્તૃત્વનું જોર જ તૂટી જાય, કેમ કે કરી શકતો નથી ને, જીવો વિકલ્પ છે. એ વિજ્ઞાનનું જ્ઞાન સાથે જોડાય કે અન્ય પદાર્થનું કાર્ય કરવાનો મને વિકલ્પ આવ્યો પણ હું કરી શકતો નથી, ખાવા બેઠો ભૂખ લાગે હું ખાઉં પણ આત્મા હું ખાઈ શકતો નથી, કોળીઓ ઉપાડી શકતો નથી, કોળીઓ બધું રોટલી તોડવાનો વિકલ્પ આવ્યો પણ તોડી શકતો નથી, કરી શકતો નથી. આ જ્ઞાનને પકડે તો એને સમજાય, જ્ઞાનથી આત્માને પકડે તો એને સમજાય. પેલું તો એક તર્ક થી અને ન્યાય થી નક્કી કર્યું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને આગમ થી લોજિક થી બધું નક્કી છે. હવે અહીંયા પકડવું છે કેવી રીતે? જ્ઞાન થી પકડવું છે. ખરેખર જો જ્ઞાન ને પકડી ને આત્મા પોતાને જાણે કે અનુભવ કરે તો એ પુંગળ ના કોઈ કાર્ય ને કરી શકતો નથી, કેમ કે એમાં એને વ્યાપકપણા નો અભાવ છે. એ ગાથા 75 થી 19 પાંચ ગાથા આપણે ચાલી ગઈ કે વ્યાપકપણા નો અભાવ છે. જયારે વ્યાપતો નથી ત્યારે કરે એ પરિસ્થિતિ રહેતી નથી. આ દ્રવ્યાનું યુગ નો મહાન સિદ્ધાંત છે. એટલો મહાન સિદ્ધાંત છે કે બધા અનેક પ્રકારના ઉદય ભાવના જોર ને છોડી નાખે. મુમુક્ષુ ની ભૂમિકામાં પહેલું જોર તૂટે. શું પહેલું જોર તૂટે? સીધો રાગ નો અભાવ નહીં થાય. જે રાગ દુઃખદાયક છે, જેટલા જેટલા પરિણામો જીવને દૂષિત છે ને દુઃખદાયક છે, તે સીધા નહીં મટે. અભાવ કરવા આવે તો સીધો અભાવ નહીં થાય. પહેલા એક આપી પરિણામોનું જે જોર પોતાનું ભર્યું છે શ્રદ્ધા જ્ઞાનથી, એ સાચી શ્રદ્ધા જ્ઞાનથી પહેલા એનું જોર સમજણથી તૂટે, પછી અનુભવથી તૂટે. એનો રસ તૂટે, એનું જોર તૂટે, એની રુચિ મટે, પછી એનો અભાવ થવાનો વારો આવે. ત્યાં સુધી અભાવ થવાની કોઈ પરિસ્થિતિ નથી. એ એના પરિણામનું વિજ્ઞાન છે. એટલે ભિન્નપણું જાણીને પોતાના જ ભાવને પોતે કરે છે, પરભાવને પોતે કરતો નથી, પરદ્રવ્યના પરિણામને પોતે કરી શકતો નથી. એ જ વાતને 62મા શ્લોકમાં ફરી નિદ્રણ કરે છે. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત અન્યત કુરોતિ કિમ, પરભાવસ્ય કર્તાત્મા ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, માંગણી કરાવ બોલાવે છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. ગ્રહણ થતો હોવાથી, લક્ષણ આવતો હોવાથી આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આત્માને જ્ઞાન લક્ષણ કીધો છે, શ્રદ્ધા લક્ષણ નો કીધો, આનંદ લક્ષણ નો કીધો. વિશેષ ગુણો તો છે, આ બધા વિશેષ ગુણો છે. સુખ છે, સુખ લક્ષણ ન કીધો, કેમ કે પર્યાયમાં મુમુક્ષુ ને ક્યાંય પ્રગટ નથી. જ્ઞાન સિવાય સ્વભાવ ક્યાંય એનો પ્રગટ નથી. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે. હવે શું કહ્યું કે આત્મા એટલે કોઈ થર્ડ પર્સન નહીં. આત્મા જ્ઞાન સ્વરૂપ છે એટલે કોક નો આત્મા નથી લેવો. આયા જ્ઞાન થી પકડ એમ કે છે. સ્વયં જ્ઞાન સ્વરૂપ છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે. ચાલતા જ્ઞાન થી જ્ઞાન સ્વરૂપ ને પકડી લે છે. પોતે જ્ઞાન સ્વરૂપ છે, તે જ્ઞાન સિવાય બીજું શું કરે? અને આત્મા જ્ઞાન સ્વરૂપ હોવાથી જ્ઞાન સિવાય બીજું શું કરે? જો તારું જ્ઞાન સિવાય તું કઈ કરતો નથી, કરી શકતો પણ નથી. આ એક સારી મર્યાદા છે. ખોટા વિચારથી, ખોટા સ્વીકારથી, ખોટી શ્રદ્ધાથી, ખોટા જ્ઞાનથી, વસ્તુના સ્વરૂપને નહીં સમજીને તું પરિણામમાં ઉલ્લંઘન કરી શકે છો, પણ પદાર્થમાં ઉલ્લંઘન નથી કરી શકાતો. પરિણામમાં ઉલ્લંઘન કરી શકો છો, પણ પદાર્થમાં ઉલ્લંઘન નથી કરી શકાતું, કેમ કે એ વસ્તુ સ્થિતિની મર્યાદા છે. એ મર્યાદા તોડી શકાતી નથી. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે, તે જ્ઞાન સિવાય બીજું શું કરે? આવો જ પ્રશ્ન એક આવી પદ્ધતિથી, આવા એક ટોનથી. આ ટોન બહુ સરસ. બેન શ્રી એક વાત કરે છે, જાગતો જીવ ઉભો છે ક્યાં જાય? 306 વચનામાં જાગતો જીવ ઉભો છે એટલે કે તારા જ્ઞાન વેદન ની અંદર માં જળાવતી જ્યોત પ્રગટ છે, તો વેદન થી તને અનુભવ કર, તારા વેદન થી સ્વયં નો અનુભવ કર, તો તારી જળાવ જ્ઞાન ની જ્યોતિ તને આખો જ્યોતિ સ્વરૂપ આત્મા તને ગ્રહણ થશે. અને આ સદાય ઉભો છે, જ્ઞાની અજ્ઞાની નો સવાલ નથી, આયા સદાય ઉભો છે, ત્રિકાળ ઉભો છે. પ્રવચન કરતા કેવી વાત નીકળી છે, આ એક બહુ સ્વરૂપ સાવધાની માં લઈ આવે એવો પ્રકાર છે. જ્ઞાનીઓનો વચનામૃત નો સ્વરૂપ એકદમ એક સેકન્ડ માં આત્માને પકડવો હોય ત્યાંથી પકડે, વેદન થી સીધો છે કે હા હું પ્રત્યક્ષ ઉભો છું ને, વેદન સ્વરૂપે અંદર માં હું આ પ્રત્યક્ષ ઉભો જ છું ને, ત્યાંથી પકડે સીધો. વાર લાગે નહીં, એ જ્ઞાન સિવાય બીજું શું કરે. આત્મા પ્રભાવ નો કરતા છે એમ માનવું, એમ કહેવું કે એમ પરિણમવું, એવો અનુભવ કરવો, તે વ્યવહારી જીવો નો મોહ છે. મોહ કહો કે અજ્ઞાન કહો, અજ્ઞાન નું બીજું નામ મોહ છે અને મોહ નું બીજું નામ અજ્ઞાન છે. એ જીવ નો વ્યામોહ સિવાય બીજું કઈ નથી, ભ્રમ સિવાય બીજું કઈ નથી. કરી શકે નહીં કોઈ જીવ એક પરમાણુ ને હલાવી ચલાવી શકે નહીં, એની પર્યાય ને ફેરવી શકે નહીં. આ વસ્તુ સ્થિતિ છે, એટલે કોઈ થી તને લાભ નુકસાન નો પ્રશ્ન નથી, કોઈ થી તને સુખ દુઃખ નો પ્રશ્ન નથી, એથી તારે કોઈ પ્રત્યે રાગ દ્વેષ કરવાનો પણ કારણ નથી. આમ સીધું રાગ દ્વેષ ઉપર આવી જાય છે દોષ મટાડવા માટે. પરિણમન કરે અને સ્વરૂપ ની સ્થિરતા માં આવે ભિન્ન પડીને, તો શુક્લ ધ્યાન ની શ્રેણી માંડે. જે સિદ્ધાંત ઉપર ધર્મ ધ્યાન પ્રગટે છે એ જ સિદ્ધાંત ઉપર શુક્લ ધ્યાન કરે છે. ધર્મ ધ્યાન ના લીધું આપણે, મોક્ષ નું કારણ છે ને શુક્લ ધ્યાન, આમ તો મોક્ષ સ્વરૂપ છે, કર્મગુણ છે ને શુક્લ ધ્યાન છે, મોક્ષ સ્વરૂપ જ છે એ શુક્લ ધ્યાન નું કારણ છે. આવો જ છે દ્રવ્યાનુયોગ નો સિદ્ધાંત, એ જીવને નિરાકુળ શાંતિ પરમ 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 શાંતિ માં લઈ જાય એવો વિષય છે. એટલા માટે વેદ જ્ઞાન નિરંતર કર્તવ્ય છે. શું? વેદ જ્ઞાન નિરંતર કર્તવ્ય છે. ખાલી સ્વાધ્યાય કાળે કે ખાલી ધ્યાન કાળે કે ખાલી વિચારણા કાળે એમ નહીં, વેદ જ્ઞાન નિરંતર કર્તવ્ય છે. તો માણસને મુસીબત એ લાગે કે નિરંતર વેદ જ્ઞાન કરીએ તો પછી બીજા કામ કરીએ ક્યારે, કામ તો બીજા કામ તો કરી શકતો નથી. એક તો બીજા કામ કરી શકતો નથી, પણ છતાં આમાં હિંમત નો સવાલ છે. હિંમત હારી જાય છે, કેવી રીતે બીજું કરી શકતો નથી એમ કરીને મૂકી દઈએ તો પછી એવી વ્યવસ્થા ઉભી થાય એનું શું જીવનમાં, વ્યવહારિક જીવનમાં. આ એક તબક્કો આવે છે અને જીવ ભય પામે છે. બહુ ભાગ જે અન્નમાંથી ભય પામીને પાછો હટી જાય છે, પાછો હટવા જેવો નથી. સમસ્ત વિજ્ઞાન તો કરી જ રહ્યો છે, તારું મારું કરે છે, શું છે વિજ્ઞાન નથી. રસ્તામાં ગાડી નીકળી જાય ત્યારે મોટર નીકળી તો એમાં વિજ્ઞાન કર્યું કે ન કર્યું, વિકલ્પ કર્યા વગર જ્ઞાને જાણ્યું કે મોટર નીકળી કોક ની ને પણ, હે, કેમ કે આપણે તો અહીંયા બેઠા છે ચાવી ખીચામાં છે, કોક ની થઈ ને, હે, કોકની વિકલ્પ સ્વ પરનો ભય પાડવાનો વિકલ્પ કરવો પડતો નથી, કે સ્મરણ કરવું પડતું નથી, કે આ બીજાને છે પાર કે છે નક્કી કરવો નિર્ણય જ છે. નિશ્ચય થઈ ચુક્યો છે કે હું જ્ઞાન સ્વરૂપી આત્મા, એટલે જ્ઞાન સિવાય બીજો ક્યાંય બીજે ક્યાંય હું નથી, એ વગર વિકલ્પે પરિણમન આવે. એવું વગર વિકલ્પે પરિણમન થઈ જાય ત્યારે એ જ્ઞાન બરાબર સફળતાપૂર્વક પ્રવર્તી રહ્યું છે. જ્યાં સુધી સ્વનિમિત દશા ન થાય ત્યાં સુધી ચોક્કસપણે એનો પ્રયત્ન કરવા યોગ્ય છે, વિજ્ઞાનનો પ્રયોગ કરવો. વિજ્ઞાન તો જ્ઞાનીઓનો જાપ છે, વિધિના પ્રકરણમાં લખ્યું છે. વેદ જ્ઞાન તો જ્ઞાનીઓનો જાપ છે. કેવો જાપ છે? અજપા જાપ કે છે. જપવો ન પડે એને, શબ્દની મતમાં વપરાય છે. અજપા જાપ કે છે. એ લોકો બુદ્ધિ પહોંચે ત્યાં સુધી તો સમજી શક્યા છે, પરિણતિ થઈ જાય છે ને, આપોઆપ જ ચાલે. એને કઈક જાપને જપવો ન પડે, એને સ્વચ્છ ચાલે, એને અજપા જાપ કહેવામાં આવે છે. એ આ લોકો શબ્દ વેદાંતમાં વપરાય છે. આ શ્લોક તો એવું છે કે જ્ઞાન સિવાય બીજું શું કરે, જ્ઞાન થી આત્માને પકડાવી દે એવી વાત છે. જેમ જાગતો જે ઉભો છે એ જે ધ્વનિ લીધો છે, એ ધ્વનિ અમૃતચંદ્ર આચાર્ય મહારાજે આ શ્લોકમાં લીધો છે કે તું આત્મા પોતે જ જ્ઞાન સ્વરૂપ છો, જ્ઞાન સ્વરૂપ જ્ઞાન સિવાય તું શું કર અને શું કરી શકે છો, જરાક તપાસ તો ખરો. શરીરના એક પરમાણુને તારા કાબુમાં રાખી શકે વાતમાં કઈ માલ નથી. અને કોઈ પરમાણુને કાબુમાં રાખી શકતા હોય તો કોઈ પોતાના શરીરમાં અનિચ્છનીય પરિસ્થિતિ રોગાદીની ઉત્પન્ન થયા થવા દે અને કોઈ કરી શકતો નથી. હા, કે હું જ્ઞાન સ્વરૂપ થયો, હું જ્ઞાન સ્વરૂપ છું. ક્યાંથી થયો કે થવાનો પ્રશ્ન નથી. આજે પર્યાય મનુષ્ય આદિ નહીં થઈ એ ખરેખર મારું સ્વરૂપ નથી. કેમ કે મારું સ્વરૂપ શું, કે મારું મૂળ સ્વરૂપ, ખરું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ. કોણ હું કે જ્ઞાન સ્વરૂપ, ખરું સ્વરૂપ શું કે જ્ઞાન સ્વરૂપ. ક્યાંથી થયો કે થવાનો પ્રશ્ન નથી. અનાદિથી અવ્યા બાદ જ્ઞાન સ્વરૂપે છું, શાશ્વત જ્ઞાન સ્વરૂપે છું. કોના સંબંધે વળગણા, કે કલ્પનાના સંબંધે, અજ્ઞાનના સંબંધે, મોહના સંબંધે વળગણા છે. મોહ સિવાય કઈ વળગણા નથી, મોહથી વળગણા છે. એ સિવાય વળગણાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. હવે એ વળગણા રાખવી કે છોડવી, કે સુખી થવું હોય તો છોડવી ને દુઃખી થવું હોય તો રાખવી. આવા શાંત ભાવથી, શાંત ભાવથી એટલે ચિત્ત ને સ્થિરતાથી આજે આત્માની વિચારણા છે એ આમે ચિત્ત સ્થૈર્યનો એક કારણ છે. શું? ચિત્તની સ્થિરતા લાવે છે. શાંત ભાવે સ્થિર ચિત્તથી જો એનો વિચાર કરવામાં આવે તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય એવી વાત છે. આ મૂળ વિચારણા છે. આવી જિજ્ઞાસાથી ઊંડો ઉતરે તો જરૂર આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય, કે જે આત્મજ્ઞાન સર્વ દુઃખ અને જન્મ મરણના નાશનો અમોઘ શસ્ત્ર છે. કેવો? નિષ્ફળ ન જાય એવો ઉપાય છે. બધા પ્રકારના દુઃખ અને જન્મ મરણનો નાશ કરેલો છે, પરિભ્રમણનો નાશ કરી નાખેલો છે. બધા સિદ્ધાંત આવી ગયા. તિરિંજને આવે છે કે નહીં? એક જ્ઞાન સ્વરૂપે આત્માને જ્ઞાન થી પકડે એને બધા સિદ્ધાંત આવી ગયા. મારે એનું જ્ઞાન થયું. મેં લીધું ને કૃપા ગુરુદેવના 70મા વર્ષ પહેલાના વચનો છે, ગુરુદેવના પસંદગીના પ્રવચનો છે ને, પ્રવચન 9મી માર્ક પહેલામાં આવી ગયા. એમાં વાત આવે છે મહારંગનો સાર છે. શું કહ્યું છે? ગુરુદેવ પાસે 70મા વર્ષ પહેલા મહારંગનો સાર ક્યાં છે? એમાં આપણે તો વિદ્વાન છે, આપણે સમજીએ કે 24મા વર્ષે સંકેત છે તો પછી 12મા સાર આત્મા આવ્યો હોય, સંકેત છે આ પછી. તમામ વર્ષ પહેલા 24મા વર્ષ પહેલા તો સંકેત નહોતો. અને એ વચનો પહેલા એમાં ગુરુદેવે સર્ટિફાઈડ કર્યા પાછા એ વચનો. આમાં 12મા સાર છે. આવી વાત છે, વાત થોડી અવલદૂમની વાત છે, ન સમજાવીને કેટલીક વાતો છે. બીજા સમ્યક દર્શન પહેલાના જીવોના અને પૂર્વારાધક જે સમ્યક દર્શન પહેલાના જીવોનો કેસ એક સરખો નથી, એની વિચારણા જુદી રીતે કરવી પડે, જુદા દ્રષ્ટિકોણથી કરવી પડે. ગુરુદેવને ખ્યાલ નહીં આવ્યો હોય કે 24મા વર્ષ પહેલા લીધો છે એવું અંદરથી આત્મામાં જ ઉગેલી બધી વાતો છે. એ ઉગી શકે છે, એ ઉગી શકે છે. જે મહાન ગાથાઓના પરમાગમોના વિષય લીધા એને એને એ જગ્યાએ સ્થાન આ વચનોને આપ્યું. 143 પ્રવચનમાં 4 પ્રવચન આ છે, 139 પ્રવચનો પરમાગમો ઉપરના છે, મહાન આચાર્યોના વચનો ઉપર પ્રવચનો કર્યા. 73મા વર્ષ પહેલા આ વચનો ઉપર પ્રવચન કર્યા, ત્યાં સ્થાન આપ્યું. સારું છે, આ બધા પુરાવા છે. ગમે એને સાધારણ માણસો ને ખબર પડતી હોત તો મોક્ષ એટલો જ સુલભ હોત, તો 6 મહિનામાં 608 ની સંખ્યા ન હોત મોક્ષ ને, બહુ મોટી સંખ્યામાં મોક્ષે જતા હોત. પણ જરાક અસાધારણ વાત છે, આ બધી વાતો છે અસામાન્ય અને અસાધારણ છે. પોતે સમજવા ધારે ને સમજવા માંગે તો આત્માના ઘરની વાત છે, ન સમજાય એવું કઈ નથી. અનંત શક્તિનો ધણી પોતે અંદર માં બેઠો છે, ન શું કરવા સમજાય. સર્વજ્ઞ શક્તિ સંઘરીને બેઠો છે, સર્વજ્ઞ શક્તિ એક સમયમાં ત્રણકાંત ત્રણ લોકને જાણે, એનાથી અનંત ગુણ સામર્થ્ય જે શક્તિનું છે અને એનાથી અનંત ગુણ સામર્થ્ય જે દ્રવ્યનું છે, કેમ કે એવી શક્તિ અનંતી છે, એવું પોતે બેઠો છે, એવું પોતે છે. પોતાને પોતાની કિંમત આવે તો દીનતા છૂટે ને દરિદ્રતા છૂટે. એક શ્લોક માં એ વાત લીધી છે, ભાઈ આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે, જો ને તો જેમ શરીરને જોવે છો, રાગાદી વિકારોને જોવે છો, તો પછી જ્ઞાન પણ અહીંયા તે ધરાવે છે. એ તો છે ત્યારે તું જોવે છો ને, પણ કોનામાં જોવે છો? જોવે છો શરીર છે એ કોના કોણ જાણે છે, રાગ છે એ કોણ જાણે છે, કે ઉર્ધતા સ્વભાવે એવું અગ્રજેનું સ્થાન છે જેની હયાતીમાં એ જણાય છે, એને પહેલા સ્વીકાર. જેની હયાતીમાં જણાય છે એને પહેલા સ્વીકાર, તો તને બીજા ક્યાં છે એના સ્વસ્થાનમાં એ જાણવામાં આવશે. નહીં તો તારામાં એને તું સ્વીકારીશ, તને ભૂલીને તારામાં સ્વીકારી લઈશ. એ આત્મા જ્ઞાન સિવાય બીજું શું કરે છે, જોતો ખરો, જરા તપાસ તો ખરો, આત્મા જ્ઞાન સિવાય બીજું શું કરે છે. કઈ કરી શકતો નથી, આ મોટા મોટા મકાન ન ચડી શકે, મોટા મોટા મિની માં બાંધી તો ન બાંધી શકાય. આત્મા જ્ઞાન સિવાય કઈ કરી શકતો નથી. ઈંટ ઉપર ઈંટ ચડે છે, પરમાણુ પરમાણુ નું કામ કરે છે, ત્યાં કઈ જ્ઞાન ની પહોંચ નથી, એમાં જ્ઞાન નો પ્રવેશ નથી, ને એમાં જ્ઞાન નો વ્યાપક પણ થતો નથી. જય જય જય.